આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
મિત્રો, ડોનેટ લાઈફ વીક આમ તો આખું વર્ષ, પરંતુ ખાસ આ સપ્તાહ દરમિયાન તમે જો તમારા ઓર્ગનનું દાન કરવા માંગતા હો તો તેની નોંધણી કરાવી શકો છો. ઓર્ગન અને ટીશ્યુ ડોનરમાં જાગૃતિ આવે અને મોટાભાગના લોકો જોડાય તેના માટે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વધુમાં માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે લુસિન્ડા બેરી AM, કે જેઓ ડોનેટ લાઈફના CEO છે. લુસિન્ડાને પૂછવામાં આવ્યું કે ડોનેટ લાઈફ વીક શું છે અને આ વર્ષે ઓસ્ટ્રેલિયન્સ માટે શું સંદેશો છે, તો તેઓએ પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે ડોનેટ લાઈફ વીક એક ખૂબ જ મહત્વનું અઠવાડિયું છે, જેમાં અમે ઓર્ગન અને ટીશ્યુને દાન કરવા માટે લોકોને કહીએ છીએ અને નોંધણી કરાવવા માટે પ્રેરીએ છીએ.
Donate Life Week's Australia's key week where we ask everybody to have that chat about organ and tissue donation, and importantly for people who support donation to register and let their family know that they want to be a donor. And it's really simple and easy to register. You just go to donatelife.gov.au and it takes less than a minute to be able to register your support for donation.
ઓસ્ટ્રેલિયામાં હાલની તારીખમાં કેટલા લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે? તેમના જવાબમાં લુસિન્ડાએ જણાવ્યું હતું કે 1800 ઓસ્ટ્રેલિયન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, જ્યારે 14000 જેટલા લોકો ડાયાલિસિસ પર છે જેમની કિડની કાર્યરત નથી, જેથી ટ્રાન્સપ્લાન્ટ તેમને મદદરૂપ થઈ શકે છે. પરંતુ તેમાંથી ઘણા બધાને ખબર પણ નથી કે તેમનું ટ્રાન્સપ્લાન્ટ થશે કે નહીં, અને જો તમે દાતા બનશો તો ચોક્કસથી બીજાના જીવને બચાવી શકશો.
Currently there's around 1800 Australians on the organ transplant waitlist and they urgently need a transplant. There's also another around 14,000 people who are on dialysis because their kidneys have failed. So many of those would also benefit from a transplant. But of course, none of us know whether we're going to need a transplant or not in the future. And that's why we're asking everybody to have that chat about organ and tissue donation, because if you become a donor, you have the chance at saving someone's life.
આ ડોનેટ લાઈફ વીકમાં શું થવાનું છે તે અંગે લુસિન્ડાએ જણાવ્યું હતું કે અમે બધે જ સંદેશો આપી રહ્યા છીએ અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
This Donate Life Week, we hope that you'll hear lots of messages running across the country encouraging people to register as organ and tissue donors. There's powerful stories from people who've received a transplant showing how they've got on and living full healthy lives now. And there's also stories from people who have said yes to donation and sharing those stories so that people can understand it further.
ઓસ્ટ્રેલિયા વૈવિધ્યસભર દેશ છે. અહીં વિવિધ જાતિના લોકો આવીને વસ્યા છે. તે લોકો કેવી રીતે જોડાય છે તે અંગે લુસિન્ડાએ કહ્યું હતું કે આપણે નસીબદાર છીએ કે વૈવિધ્યસભર સમુદાયો છે અને તેના માટે અમારી જવાબદારી વધી જાય છે કે તેઓને ઓર્ગન અને ટીશ્યુ ડોનેશન માટે સાચો સંદેશો મળે.
We're very lucky in Australia to have such a multicultural community, and it is really important for us to make sure that people are getting the right messages and understanding about organ and tissue donation. We have a community grants program, and a number of those grants are targeted towards multicultural communities so that messages and resources can be delivered in language.
જીવન તમને ક્યારે ક્યાં લઈ જશે તેની ખબર નથી હોતી. હવે આપણે વાત કરીશું વિનોકુમાર સાથે. વિનોકુમાર 2014 પહેલા પોતાના પરિવારની સાથે સામાન્ય જીવન જીવી રહ્યા હતા. તેઓ 2008માં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. એક દિવસ પછી બધું બદલાઈ ગયું. 34 વર્ષની ઉંમરે જે કોઈએ ધાર્યું ન હોય તેવું થયું. વિનોકુમારને 18 મહિના રાહ જોયા બાદ તેઓએ પોતાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું.
It's a normal morning. My son has normally on a Saturday, he has a swimming class. So I go and drop him off with my wife and I said, okay, I'll go to cricket. And we just went to cricket and we played a normal cricket game. It's nothing different. I never felt anything in my heart or nothing. It's like I never had any health issue in the past as well. I normally go to doctors. Very hardly I go to doctor actually. So I was normally a healthy person and I went and batted for a while. That's what I remember. And then in the evening, I woke up in St. Vincent Hospital, and it's like a shock to me.
Biventricular assist device, કે જેને બાયવેડના નામથી ઓળખવામાં આવે છે. આ બધું થયા બાદ વિનોકુમારના શરીરમાં આ ડિવાઇસ બેસાડવામાં આવ્યો. તે અંગે એમના અનુભવ કહેતા જણાવે છે કે હું હાર્ટ એટેકમાંથી બચી ગયો હતો, પરંતુ મારું હૃદય ખૂબ ખરાબ થવા લાગ્યું અને પછી બાયવેડ મૂકવામાં આવ્યો જેનાથી મારું હૃદય ધબકતું રહે.
બટ મૂવિંગ ફોરવર્ડ માય હાર્ટ ગોટ વર્સ્ટ, ઇટ વોઝ નોટ પમ્પિંગ પ્રોપરલી, એન્ડ સો ધે સેડ વીલ પુટ what they call VAD, it's like a ventilator assisted device, so it will actually help you to pump your blood. And living with those VADs are not easy. It's one of the I think it's one of the toughest phases of my life, I say. I never thought I will live to have a VAD, because I made my mind I'm going to die. And that kind of situation I was in.
વિનોકુમાર ને 18 મહિના રાહ જોયા પછી કોઈનું હૃદય મળ્યું હતું. જ્યારે તેમને કોઈનું હૃદય મળ્યું ત્યારે તેમની મનોભાવના શું હતી તે વર્ણવતા તેમને એક આહાસરી પડે છે. તેઓ કહે છે કે કેમ કે મારી પહેલા જે લોકોને હૃદય મળ્યું હતું તેઓને મેં જોયા હતા અને હું મારા ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યો હતો, અને જ્યારે મારો વારો આવ્યો ત્યારે મિશ્ર લાગણી હતી. એક બાજુ મને હૃદય મળી રહ્યું હતું, જ્યારે બીજી બાજુ કોઈનો જીવ ગયો હશે તે વિચાર મને દુઃખી કરતો હતો.
That's a call that we all, like when you are in a waiting list for a heart transplant, we all wait for the call from the transplant clinic coordinator. Yes, it's your time. It's like I dreamed of that call, because I have seen people before me got the call. Like because I waited for literally more than 16, 18 months for that, because I had a heart attack in 2014 and I had a transplant in 2016. So 2 years between that. So I was in the VAD for 1.5 years. So, and in fact, I had a false call as well. I had a call and then I went to the hospital. Then they said the heart is not good enough. So I came back with a disappointment. In a few months' time, I got a call one more time. And this time I felt something is good, like it's going to happen. So I never had any negative thought. And I was ready for, okay, this is the time. And we went to the hospital and I was, my fingers crossed, like hopefully everything will go on. So they did the preparation and everything, went to the hospital bed, and again, they will knock you off. So they'll put you on the anesthesia. And I woke up, I think, a couple of days' time, because they'll put you in for a long time. So, and I woke up and they said, yes, you had a new heart. And I just looked myself and I saw there is no VAD attached to it. And I was like, it was like one of the happiest moment. I was so happy, like literally happy. And again, and in that moment, I also realized somebody actually gave me a heart, and it's like, it's a sad feeling at the same time. It's a mixed feeling for me. That's what I can explain.
ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ વિનોકુમારનું જીવન કેવી રીતે બદલાઈ ગયું, કેવો હતો તેમનો અનુભવ, તે અનુભવતા કહે છે કે મારે ફિઝિયો કરાવવાનું હતું અને હું મનથી મક્કમ હતો કે મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જૂનમાં થયું હતું અને ક્રિકેટ સિઝન ઓક્ટોબરમાં શરૂ થઈ રહી હતી. મારે ક્રિકેટ રમવું હતું, તેથી મારા ફિઝિયોને મેં પૂછ્યું તો તેણે કહ્યું કે હું રમી શકું છું, પરંતુ હું સ્વસ્થ હોવો જરૂરી છું, અને મારા લક્ષ્યને મેળવવા માટે મારા ફિઝિયોએ ખૂબ જ મહેનત કરી હતી.
They will prepare the hospital. They have a physio section after the transplant. So I had to go through that for literally 3 days a week. So they will prepare you for what to come. And I have set my target. Okay, I had a transplant in the month of June. And normally the cricket season starts in the month of October. I told to my physio, Louis, in there. And I want to play cricket from this season onwards. She said, yeah, you can, but you need to get physically fit. So we actually had a target. So we are working through the target, and I was able to tick all the things that she asked me to. Even though I'm not in a good physical strength to do it, I was pushed myself. Like, I'm going to play cricket this year. So whatever it takes, I'm going to get fit. So so we worked towards that, and my physio helped me a lot, and the team in Alfred, they helped me a lot. And it took me 3 months, because we have to stay close to hospital for 3 months. and they signed me off in 3 months. Okay, you can go back to Shepparton.
અને વધુ વાત કરવા મારી સાથે જોડાઈ ગયા છે સિડનીથી શ્રી મંદિરના પંડિત એવા જતીનભાઈ ભટ્ટ. જતીનભાઈ, અંગદાનની વાત કરીએ ત્યારે શું હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અંગદાન કરી શકાય? આપનો શું અભિપ્રાય છે?
જે વિષય તમે લવ્યા છો તે બહુ સુંદર છે. સુંદર એટલે એટલા માટે સુંદર છે કે આપણે ત્યાં એક કહેવત હતી કે હાથી મર્યા પછી 1.25 લાખનું, પણ મનુષ્યનું કોઈ કામ નથી લાગતું, એવું પહેલા એવું એવી કહેવત હતી આપણા ગુજરાતીમાં. પરંતુ આ કહેવત વિજ્ઞાને કંઈક અલગ રીતે જોવામાં મદદ કરી છે. આપણે વિજ્ઞાનને ઘણું ઘણું અભિનંદન પહેલા આપીશું. વિજ્ઞાન દ્વારા આપણે ત્યાં તમને કથાઓ તો ઘણી છે, પરંતુ સૌથી પહેલા હું એક દ્રષ્ટાંત આપીશ જેમાં આપણે સત્યનારાયણ પૂજા કેટલા હજારો વર્ષ પહેલા આ કથાનું આવાહન થયું. આ કથા દરેકના ઘરમાં, ચાહે વો ગુજરાતી હોય, પંજાબી હોય, કોઈ પણ કોમ્યુનિટી હોય, પણ દરેકના ઘરમાં સત્યનારાયણ પૂજા તો થતી જ હોય છે. એમાં એક ચોથા અધ્યાયમાં એક દ્રષ્ટાંત આવે છે કે મયુરધ્વજ નામના રાજાએ પોતાનું અડધું શરીર દાનમાં આપીને મોક્ષ પામ્યો. હવે તમે વિચાર કરો કે અડધું શરીર દાનમાં આપ્યું એટલે કેવી રીતે? તો આનું એક તાત્પર્ય એવું નીકળે છે કે તેને એના અંગોનું બલિદાન આપ્યું. એના અંગ દ્વારા કોઈ પણ બીજા જીવને એને જીવતદાન આપ્યું. અને સૌથી શ્રેષ્ઠ આ દાન છે, એને હંમેશા આપણે આવકારવું જોઈએ. બીજું તમે વિચાર કરો, જ્યારે ભગવાન શિવ દ્વારા ગણપતિ ભગવાનનું મસ્તક શૂન્ય થયું, ત્યારે પણ આ પ્રકારનું હાથીનું મસ્તક એમની પર આરૂઢ કરવામાં આવ્યું. આ જે આપણે અંગદાન છે, એની ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છે, આ બધી ટેકનોલોજી આપણા શાસ્ત્રમાં બતાવેલી છે. એવું નથી કે આજનું વિજ્ઞાન નથી બરાબર, પણ એ વખતનું આપણા આ વિચારો આજે આ વિજ્ઞાન સાર્થક કરવા જઈ રહ્યા છે. મારી બે હાથ જોડી દરેકને વિનંતી છે કે આ શરીર જ્યારે આપણે મૃતપાય થાય છે ત્યારે આપણે એ શરીરને ભસ્મ કરી નાખીએ છીએ. આમે એ અંગ બધા જ ભસ્મ થઈ જવાના છે, તો પછી એ અંગો દ્વારા કોઈ પરિવારની ખુશીઓ, કોઈ પરિવારનો આતમ ખુશીઓમાં પરિવર્તિત થાય, કોઈ પરિવાર પૂરો થાય, એનાથી ઉત્તમ દાન કોઈ નથી. અને શાસ્ત્ર પણ એની સાથે સંમત છે, એટલે કોઈ પણ મગજમાં બીજો વિચાર લાવ્યા વગર આ વસ્તુ જો શક્ય હોય તો એને પ્રોત્સાહિત કરવી, એ શાસ્ત્રનો નિયમ છે અને શાસ્ત્ર તેને સંમત છે.
અને હવે આપણી સાથે જોડાઈ ગયા છે સિડનીથી ડોક્ટર ધવલભાઈ ઘેલાણી. ધવલભાઈ, આપે આપના અંગદાન માટે નોંધણી કરાવી છે, તો તેની પ્રેરણા આપને ક્યાંથી મળી?
ઓર્ગન ડોનેશન અથવા તો અંગદાન માટેની મને પ્રેરણા બે રીતે મળી. મારા પ્રોફેશનમાં મેં ઘણા બધા પેશન્ટને કિડની ફેલિયર, હાર્ટ ફેલિયર તરીકે જોયા છે, અને એમની વ્યથા, એમની બીમારી, એમની પીડા જોઈને મને થયું કે જ્યારે મારા મરણ પછી મને મારા અંગોની જરૂર ન હોય તો મારા મરણથી અને અંગદાનથી જો કોઈની જિંદગી બચતી હોય, કોઈની જિંદગી સુધારો આવતો હોય, તો એને માટે મને ત્યાંથી પ્રેરણા મળી. અને બીજું, અમારા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ખાસ મુમુક્ષુ રૂપેશભાઈ ઉદાણીનો સન દિયાન ઉદાણી આશરે 9 વર્ષ પહેલા ભારતનો યંગેસ્ટ ઓર્ગન ડોનર બન્યો 7 વર્ષની ઉંમરે એ સમયે, અને ત્યાંથી પણ મને બીજી પ્રેરણા મળી. તો આ બે પ્રેરણાથી હું પોતે અંગદાન માટે હું ઓર્ગન ડોનર રજીસ્ટર થઈ ચૂક્યો છું.
જી ધવલભાઈ, આપે આપના કયા અંગોનું દાન કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે?
મેં મારા આખા શરીરને દાન માટે આપી દીધું છે. એટલે કે જો મારું મૃત્યુ થાય અને જો મારું શરીર જો ઓર્ગન ડોનેશન માટે એલિજિબલ હોય, તો ડૉક્ટર લોકોએ એઝ પર સુટેબિલિટી શરીરના કોઈ પણ 7 અંગ લઈ શકે છે. એ છે હૃદય અથવા તો હાર્ટ, લંગ્સ અથવા તો ફેફસા, લીવર, કિડની, પેન્ક્રિયાસ, આઈસ અને સ્કિન. તો એ બધા ઓર્ગન મેં મારા ઓર્ગન ડોનેશન માટે રજીસ્ટર કરી ચૂક્યો છું.
અંગદાન અંગે પરિવારજનોનો ખૂબ જ સહકાર હોવો જરૂરી છે. ત્યારે ધવલભાઈ, આપના પરિવારજનોના કેવા અભિપ્રાયો હતા?
તમે એકદમ સાચી વાત કહી બેન. આપણા પરિવારજનો મને ખૂબ જ સારો સહકાર હતો. એમણે મને એમ કહ્યું કે જો તારે ઓર્ગન ડોનેશનમાં રજીસ્ટર કરવું હોય તો અમે પણ તારી સાથે જોડાઈશું, અને મારી દીકરી જે 20 વર્ષની છે એ પણ ઓર્ગન ડોનર રજીસ્ટર કરી ચૂકી છે, મારી વાઇફ છે એ પણ ડૉક્ટર છે એ પણ ઓર્ગન ડોનર રજીસ્ટર કરી ચૂકી છે. અને પરિવારજનોનો આમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે મારા મરણ પછી ડૉક્ટર લોકો જ્યારે મારા પરિવારજનોને પૂછશે કે મેં ઓર્ગન ડોનેશન માટે મારી હજી પણ ઈચ્છા હતી, તો મારા પરિવારજનો જ એની માટે કન્સેન્ટ તો સંમતિ આપશે. એટલે મારી બધા શ્રોતાજનોને વિનંતી છે કે તમે ઓર્ગન ડોનેશન માટે રજીસ્ટર કરો, અને ત્યાર પછી તમારા પરિવારજનોને પણ તમે તમે વાત કરો કે મેં આવી રીતે મારો નિર્ણય લીધો છે, અને જરૂર પડે ત્યારે તમે તેમ સંમતિ આપજો.
ધવલભાઈ, આપ તો લોકોને નવજીવન બક્ષો છો, ત્યારે અંગદાન જાગૃતિ અંગે આપનો શું સંદેશો છે?
અંગદાન, જ્યારે બે વસ્તુ હું તમને કહી દઉં કે અત્યારે 1800 લોકો ઓસ્ટ્રેલિયામાં ઓર્ગન ડોનેશન માટે વેઇટ કરી રહ્યા છે. 2024માં 525ની આસપાસ વ્યક્તિઓએ ઓર્ગન ડોનેશન કર્યું. અત્યારે આપણે કરીએ તો મારે 1% મારી 1% ચાન્સીસ છે કે મારા ઓર્ગન્સ એલિજિબલ હશે ઓર્ગન ડોનેશન માટે. અને બીજી વસ્તુ, મારું મૃત્યુ થાય ત્યારે 30 થી 45 મિનિટમાં ઓર્ગન ડોનેશન મારે કરવું પડે છે. તો એ બધી વસ્તુ જાણ્યા પછી મને થાય કે જો મારા મૃત્યુ પછી ઓર્ગન ડોનેશનથી બીજા કોઈને ફાયદો થતો હોય તો મને તો કાંઈ નુકસાન છે નહીં, મારા આત્માને તો કાંઈ છે નહીં, આત્મા તો એમાંથી ચાલી ચૂક્યો છે, મારો દેહ છે નિર્જીવ દેહ છે, તો એના અંગોથી જો બીજા કોઈનું જિંદગી બચતું હોય તો આનાથી સારું પુણ્યનું કામ આપણે બીજું શું કરી શકીએ. અને તે માટે હું બધા શ્રોતાજનોને વિનંતી કરું છું કે અંગદાન અથવા તો ઓર્ગન ડોનેશન તમે 1 મિનિટમાં રજીસ્ટર કરી શકો છો, તમને એમાં 1 પૈસાની તમારી જરૂર નથી, અને અને એનાથી બીજા કોઈની જિંદગી બચી જશે. તો વિનંતી કરું છું બધા શ્રોતાજનોને કે પ્લીઝ ઓર્ગન ડોનેશન માટે રજીસ્ટર કરો. આ ડોનેટ લાઈફ વીક 27 જુલાઈથી ચાલી થઈ રહ્યું છે 1 અઠવાડિયા માટે. ઇનફેક્ટ 27 જુલાઈએ જ અમે લોકો ટુંગાબીમાં, એટલે કે વેન્ટવર્થવિલમાં, ટુંગાબી ઇસ્ટ પબ્લિક સ્કૂલની પાછળ હેરિસ રોડમાં મેં 1800 વનસ ઝાડ વાવી રહ્યા છે. ઈચ ટ્રી સિમ્બોલાઇઝિંગ 1 ઓસ્ટ્રેલિયન વેઇટિંગ ફોર અ ટ્રાન્સપ્લાન્ટ. એમાં અમે બધી જ વનસ્પતિ અને ઝાડ વાપરવાની બધી સામગ્રી, વનસ્પતિના આપણે સીડ્સ અથવા સેપલિંગ્સ કે એ પણ આપશું.
અંગદાન અંગેનો અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.